समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा बंध अधिकार मा गाथा 276 तथा गाथा 277 आ बे गाथाओ आपणे साथे छे एनो स्वाध्याय करीए छीए। આ ગાથાનો અર્થ ટીકા ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે, હવે આગળ અંશ શરૂ કરીએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। ગાથા 276માં એ વાત આવી કે આચારંગ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે, જીવ આદિ તત્વો તે દર્શન જાણવું, અને છ જીવની કાય તે ચારિત્ર છે એ વ્યવહાર ન કહે છે, અને નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન છે, મારો આત્મા જ ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, અને મારો આત્મા જ સંવર અને યોગ છે, સમાધિ અને ધ્યાન છે। આ નિશ્ચયથી કહ્યું। એમાં આપણે વ્યવહારથી જે કહ્યું એના ઉપરનો વિસ્તાર ગુરુદેવે તેમના પ્રવચનમાં જે કર્યો એના અંશ આપણે કર્યા છે। હવે નિશ્ચયથી જે વાત છે એને સમજાવતા ગુરુદેવ જે કહે છે એ આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 268 ઉપર સૌથી નીચે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે હવે નિશ્ચયની વાત કરે છે, હવે નિશ્ચયની વાત કરે છે, શું કહે છે કે શુદ્ધ આત્મા જ્ઞાન છે, કારણ કે તે એટલે કે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધ આત્મા દર્શન છે, કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધ આત્મા ચારિત્ર છે, કારણ કે તે ચારિત્રનો આશ્રય છે। આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર, જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર કોના આશ્રય છે? આત્માના આશ્રય જ છે। જ્ઞાન, દર્શન, ચારિત્ર આત્માના આશ્રય જ છે, એ પ્રમાણે નિશ્ચય છે ગુરુદેવ એને સમજાવે છે। 279માં પાના ઉપર શરૂઆતથી જ કહે છે કે શું કીધું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે, કેમ કે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે, કંઈ પુસ્તકના આધારે એના આશ્રય કંઈ જ્ઞાન થાય છે એમ નથી। જ્ઞાન થાય છે આત્માનું, એ આત્માના આશ્રય જ્ઞાન થાય છે, આત્માનું લક્ષ્ય કરતા આત્માનું જ્ઞાન થાય છે। આ શાસ્ત્રોમાંથી આપણે આત્માનું જ્ઞાન કરીએ એ દ્રવ્યસ્વરૂપ છે, ગુરુની વાણીમાંથી આત્માનું જ્ઞાન આપણે કરીએ એ પણ દ્રવ્યસ્વરૂપ છે। અરે સાક્ષાત તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન બિરાજતા હોય, તીર્થંકર ભગવાનની વાણી ઓમકાર ધ્વનિ હોય, એમાંથી આપણને જે જ્ઞાન થાય એ પણ ખરેખર તો દ્રવ્યસ્વરૂપ છે, એટલે એના આશ્રય જ્ઞાન થતું નથી। જ્ઞાન તો આત્માનો આશ્રય કરતા થાય છે, અને એવું જ્ઞાન થાય ત્યારે બાહ્યમાં નિમિત્ત તરીકે દેવ એટલે તીર્થંકર ભગવાનની વાણી હોય કે ગુરુનો ઉપદેશ હોય કે શાસ્ત્ર હોય, એટલે એમાંથી ત્રણમાંથી કોઈ નિમિત્ત હોય, પણ જ્ઞાન થાય છે એ તો આત્માના આશ્રયે જ થાય છે, અને એ જ પ્રમાણે શ્રદ્ધાન થાય છે એ પણ આત્માના આશ્રયે જ થાય છે, અને પોતાના સ્વરૂપમાં આનંદ સાથે લીનતા એવું નિશ્ચય ચારિત્ર થાય છે એ આત્માના આશરે જ છે. એટલે એમ કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે, શુદ્ધ આત્મા જ દર્શન છે, શુદ્ધ આત્મા જ ચારિત્ર છે. ગુરુદેવ વાતને સમજાવે છે કે શુદ્ધ આત્મા જ્ઞાન છે, કેમ કે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. આ નિશ્ચય જ્ઞાન, સત્યાર્થ જ્ઞાન, સમ્યક જ્ઞાનની વાત છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કેમ કહ્યું? કેમ કે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય નિમિત્ત છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કેમ કહ્યું? કારણ કે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે, નિમિત્ત છે, એનું કારણ છે. શુદ્ધ આત્માના આશ્રય જ્ઞાન થાય છે એટલે પછી શુદ્ધ આત્માને જ જ્ઞાન કહી દીધું. જો વ્યવહારમાં પહેલી જે વાત આવી, 276મી ગાથામાં જે વાત આવી, એમાં જેમ શબ્દશ્રુત જ્ઞાનમાં શબ્દો નિમિત્ત હતા, તેમ અહીંયા જ્ઞાનમાં શુદ્ધ આત્મા નિમિત્ત એટલે આશ્રય છે. ત્યાં એમ કહ્યું હતું કે શબ્દશ્રુત જ્ઞાન છે એમાં શબ્દો નિમિત્ત છે, આગમ નિમિત્ત છે, એટલે કે આગમ નો આશ્રય છે. અહીંયા નિશ્ચયથી જે જ્ઞાન કહ્યું એમાં શુદ્ધ આત્મા આશ્રય છે એટલે શુદ્ધ આત્મા ને પછી જ્ઞાન જ કહી દીધું. આત્મા જ્ઞાન છે, શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કહ્યું. સત્યાર્થ જ્ઞાન અર્થાત સમ્યક જ્ઞાનની પર્યાયનો આશ્રય હેતુ અથવા તો નિમિત્ત શુદ્ધ આત્મા છે. સત્યાર્થ જ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાનની પર્યાય, એવી એ પર્યાય થાય છે સ્વતંત્ર રીતે, છેદ એ પર્યાય આત્માના પરિણમન રૂપે. એટલે એવી પર્યાય જ્યારે થાય ત્યારે આત્માના આશ્રય જ થાય છે, કોઈ પરના આશ્રય થતી નથી. એટલે આત્મા એમાં હેતુ છે, આત્મા એમાં આશ્રય હેતુ છે, આત્મા એમાં નિમિત્ત છે. આ નિશ્ચયથી વાત કરી. આગળ કહે છે કે આ સર્વજ્ઞ પરમાત્માની ઓમ ધ્વનિમાં આવેલી વાત છે કે જે છ જીવની કાયની શ્રદ્ધા છે, છ જીવની કાયનું જ્ઞાન છે, છ જીવની કાયના વલણવાળું ચારિત્ર છે, એ બધું વ્યવહાર છે. સર્વજ્ઞ પરમાત્માની ઓમકાર ધ્વનિમાંથી આવેલી વાત છે એટલે કે જીનેશ્વર ભગવાને પોતે આ સત્ય પ્રકાશ્યું છે, એમાં કોઈ ફેરફાર હોઈ શકે નહીં. વિતરાગી પરમેશ્વરની આ વાણીમાંથી આ વાત આવી છે, આ સત્ય આવી છે. એમાં એમ કહ્યું કે આ જીવની કાયની શ્રદ્ધા, છ જીવની કાયની શ્રદ્ધા છે, એ છ જીવની કાયનું જ્ઞાન છે, છ જીવની કાયના વલણવાળું ચારિત્ર છે, એ બધું વ્યવહાર છે, એ બધો વ્યવહાર છે. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની વાત હમણાં ઉપર પ્રમાણે આપણે જોઈ એ પ્રમાણે જ હોય, બાકી આ બધો વ્યવહાર જ છે. વિતરાગ પરમેશ્વરના માર્ગ સિવાય છ જીવની કાયની વાત ક્યાં છે? એ તો યાદ બીજે ક્યાંય તો છે નહીં. જીનેશ્વર ભગવાન દર્શાવેલી આ વાત છે, એમના જ્ઞાનમાં આવેલી વાત છે, એટલે જૈનમાં આ વાત છે છ જીવની કાયની. નિગુદના જીવ, એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, આ બધી વાત ક્યાં છે? જીનેશ્વર ભગવાનના માર્ગમાં છે, બીજે ક્યાંય તો છે નહીં. એવા વિતરાગી પરમેશ્વરના માર્ગમાં છે, કોઈ બીજા ધર્મોમાં તો એ વાત પણ નથી. પણ એને ચારિત્ર કહ્યું એટલે કે એ છ જીવની કાયને ચારિત્ર કહ્યું એટલે એમાં આશય તો એવો છે કે છ જીવની કાયની રક્ષાનો ભાવ છે, એને ચારિત્ર કહ્યું, એને ચારિત્ર કહ્યું, પણ એ વ્યવહારથી. ખરેખરું ચારિત્ર તો પોતાના સ્વરૂપના લક્ષ્ય છે, એટલે પછી આત્માને જ ચારિત્ર કહી દીધું. ખરેખર આત્માના આશ્રયે ચારિત્ર છે. આત્માને જેમ જ્ઞાન કહ્યું એ જ રીતે આત્માને ચારિત્ર કહ્યું. અને શ્રદ્ધાની વાતમાં આત્માને જ શ્રદ્ધા પણ કહી દીધું, એટલે આત્માને દર્શન પણ કહી દીધું. અહીંયા આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે જેમ વ્યવહાર જ્ઞાનમાં શબ્દસૂત નિમિત્ત છે, તેમ અહીં નિશ્ચય જ્ઞાનમાં ભગવાન આત્મા નિમિત્ત છે. જો ભગવાન આત્માનો આશ્રય કરવાની વાત કરી અને એના આશ્રય આ જ્ઞાન થાય છે, છતાં એને નિમિત્ત છે એમ શબ્દો ગુરુદેવ વાપર્યા છે. એને નિમિત્ત કેમ કહ્યું? કેમ કે જે પરિણામ થાય છે, પર્યાય થાય છે, એમાં આત્માનો આશ્રય કર્યો એટલે એને નિમિત્ત કહ્યું. આત્મા ત્રિકાળ ધ્રુવ છે, એ કઈ એમાં કઈ આવી જાય છે એમ નથી. એ જ્ઞાનની પર્યાય જે છે એ અનુભવ કરવા વાળી જ્ઞાનની પર્યાય છે, અને જેને અનુભવે છે એ શુદ્ધ પરિણમન છે. એટલે અહીંયા જે જ્ઞાન થયું તો એ થયું ત્યારે જ થયું કે જયારે લક્ષ આત્મા તરફ હતું ત્યારે થયું? ત્યારે થયું. આત્મા તરફ લક્ષ કર્યા વિના, શાસ્ત્ર તરફ લક્ષ કરી અને જે જ્ઞાન કરવામાં આવે એને જ્ઞાન નથી કહેતા, એ માહિતી છે, અથવા તો એને વ્યવહારથી જ્ઞાન કહેવાય, પણ એમાં આત્માનું જ્ઞાન અનુભવ સહિત આવતું નથી. એટલે એ વ્યવહારમાં શબ્દસૂત નિમિત્ત છે એમ કહેવામાં આવ્યું. અને તેવી રીતે નિશ્ચય જ્ઞાનમાં ભગવાન આત્મા નિમિત્ત છે એમ લેવામાં આવ્યું. અહીં શુદ્ધ આત્માના લક્ષ્યે, શુદ્ધ આત્માના આશ્રયે જે જ્ઞાન થયું તે થયું છે તો પોતાથી, એ જ્ઞાન થયું છે તો પોતાથી, પણ એ વખતે એનું લક્ષ્ય શુદ્ધ આત્મા છે એમ વાત છે. એ આત્માનું લક્ષ્ય કરીને એના આશ્રય એટલે કે ત્યાં જ એના તરફ જ પોતાના ઉપયોગને સ્થિર રાખીને એને આ જ્ઞાન થયું છે, એટલે પછી એમ કહી દીધું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. જેના આશ્રયે જ્ઞાન પ્રગટ્યું છે એને જ જ્ઞાન કહી દીધું. આત્માના આશ્રયે જ જ્ઞાન પ્રગટ્યું છે, આત્મા જ એમાં નિમિત્ત છે, એટલે એને જ જ્ઞાન કર્યું. હવે અહીંયા નિમિત્તનો અર્થ એ રીતે કર્યો છે કે જે જ્ઞાનની પર્યાય થઈ છે ને, એ પર્યાયમાં એ નિમિત્ત કારણ છે. એ અપેક્ષાથી વાત લીધી છે. પર્યાય જ્ઞાનની થઈ છે ને, એ પર્યાય પર્યાયના ષટકારકો એના પોતાના છે, અને એવી આ જ્ઞાનની પર્યાય થઈ છે એટલે એ જ્ઞાન થયું છે. તો એમાં એમાં નિમિત્ત આત્મા છે. જો એમાં નિમિત્ત શાસ્ત્ર હોય તો એ વ્યવહાર જ્ઞાન કહેવાય. આ તો નિશ્ચય જ્ઞાનની વાત છે ને. આત્માના લક્ષ્ય, આત્માના આશ્રય થયું છે, પણ એ જ્ઞાનની પર્યાયની સ્વતંત્રતા વિચાર કરીએ તો એમાં એ રીતે એને નિમિત્ત કહ્યું છે. એટલે અહીંયા એમાં ગૂંચવાળો ના કરવો. ગુરુદેવે એવા નિમિત્ત છે એમ શબ્દ મૂક્યા છે. અહીંયા આગળ કહે છે કે નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે. નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે. આગળ કહે છે કે પહેલા આયારાદી નાણમ એમ પાઠમાં ભેદથી કીધું, હવે અભેદથી કહે છે આદાખુ મજ્જ નાણમ, નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે. કેમ કે આમાં જ્ઞાનનો આશ્રય શુદ્ધ એક આત્મદ્રવ્ય છે. શુદ્ધ આત્મદ્રવ્ય છે એ જ જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે જ જ્ઞાન થાય છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અનંત કાળથી એણે જ્ઞાનનો આશ્રય પોતાના આત્માનો બનાવ્યો જ નથી. એટલે શું કે એને જે જ્ઞાન થાય છે એમાં એ આત્માના આશ્રય એણે ક્યારે જ્ઞાન કર્યું જ નથી. અનંત કાળથી એણે જ્ઞાનનો આશ્રય પોતાના આત્માને બનાવ્યો જ નથી, એટલે કે પોતાના આત્માનો આશ્રય કરીને એણે જ્ઞાન ક્યારેય કર્યું જ નથી. અનંત કાળથી એમ જ ચાલ્યું આવે છે. એને જ્ઞાન કેવી રીતે કરી છે? એને શાસ્ત્રને આધાર બનાવીને, શાસ્ત્રનો આશ્રય લઈને, એના નિમિત્તે એનું લક્ષ્ય કરીને જ એને જ્ઞાન કરી છે. એટલે એવું 11 અંગનું જ્ઞાન એને કર્યું છે. પણ જ્ઞાનનું કારણ એને આત્મા, જ્ઞાનનો આશ્રય એને આત્માને લીધો નથી. જ્ઞાનના કારણ તરીકે, જ્ઞાનના આશ્રય તરીકે જો એને આત્મા અને રાખ્યો હોત અને જો જ્ઞાન કર્યું હોત તો એને આત્માનું જ્ઞાન થાત. પણ એને બાહ્યમાં જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનો આશ્રય કરીને જ્ઞાન કર્યું, એ પછી ભલે 11 અંક સુધીનું જ્ઞાન હોય તો પણ એને એ વ્યવહાર જ્ઞાન કહેવાય, એને નિશ્ચય જ્ઞાન કહેતા નથી. ગુરુદેવ કહે છે કે શુદ્ધ આત્માનો જેને આશ્રય છે તે સત્યાર્થ જ્ઞાન છે. એનાથી સમ્યક જ્ઞાન થાય છે, જ્ઞાનની પર્યાય થાય છે. પણ એને જ પછી તો એ જે આશ્રય કર્યો તો આત્માનો, તો એવા આત્માને જ પછી તો જ્ઞાન કહી દીધું કે આત્મા જ જ્ઞાન છે, આત્મા જ સત્યાર્થ જ્ઞાન છે, વિકરાગી જ્ઞાન છે. બાકી શબ્દશ્રુત જ્ઞાન છે એ તો સરાગી જ્ઞાન છે, વિકલ્પરૂપ જ્ઞાન છે. એ શબ્દશ્રુત જ્ઞાન છે, જે આગમના જ્ઞાન, શાસ્ત્રોના જ્ઞાન છે, એ તો વિકલ્પરૂપ જ્ઞાન છે, સરાગી જ્ઞાન છે. એ તો કળશ ટીકા આમાં, કળશ 13માં આવ્યું ને કે 12 અંગનું જ્ઞાન વિકલ્પ છે, એ કાંઈ અપૂર્વ ચીજ નથી. 12 અંગનું જ્ઞાન સંકિતીને જ થાય છે, પણ એ કાંઈ વિસ્મયકારી નથી, કેમ કે તે આશ્રય કરવા લાયક નથી. વાસ્તવમાં એમાં કહેલી શુદ્ધ આત્માની અનુભૂતિ પ્રગટ કરવા લાયક છે, અને તે ભગવાન આત્માના આશ્રયે જ થાય છે. જો ફરી પાછી અનુભૂતિની વાત અહીંયા લાવી, પહેલા પણ વાત એમણે કરેલી કે અનુભૂતિ છે એને અને શ્રદ્ધાને અવિનાભાવી સંબંધ છે, એકબીજા વિના હોય નહીં, એક વિના બીજું હોય નહીં, બીજા વિના પહેલું હોય નહીં. એટલે એ અનુભૂતિ, પોતાના સ્વરૂપની અનુભૂતિ, એનું સામાન્ય અવલોકન, અને એવું અવલોકન થાય એટલે આ હું આત્મા બધાથી જુદો ભિન્ન એને જ્ઞાનમાં જણાય, એવી જે અનુભૂતિ છે એ અનુભૂતિ અને એ અનુભૂતિને સાથે જે એવી જે શ્રદ્ધા થાય છે એ બંને અવિનાભાવી સંબંધ ગુરુદેવે કહ્યો કે એવી અનુભૂતિ થાય તો જ શ્રદ્ધા થાય. એમ કહીએ કે એને શ્રદ્ધા થઈ છે તો એને એવી અનુભૂતિ હોય જ. જો એને સમ્યક શ્રદ્ધા થઈ છે એમ કહીએ તો એનો અર્થ જ એ થાય કે એને સમ્યક શ્રદ્ધા થઈ છે એટલે અનુભૂતિ થઈ જ છે, અને અનુભૂતિ થઈ છે તો શ્રદ્ધા એની સમ્યક થાય જ છે. એવી વાત ગુરુદેવે સમજાવી, બહુ સરસ વાત સમજાવી. એટલે અહીંયા કહે છે કે વાસ્તવમાં એમાં કહેલી શુદ્ધ આત્મા અનુભૂતિ પ્રગટ કરવા લાયક છે, અને તે જ ભગવાન આત્માના આશ્રયે જ થાય છે. અને એ ભગવાન આત્માના આશ્રયે જ થાય છે, અનુભૂતિ સ્વરૂપના આશ્રયે જ થાય છે, અને સ્વરૂપના આશ્રયે અનુભૂતિ થઈ એટલે પછી શ્રદ્ધા પણ સમ્યક થઈ જાય છે. આમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનની વાત બધે ગુરુદેવ ક્યાં સાથે કઈ રીતે સંબંધમાં છે એ આપણને સમજાવી દે છે. અહીંયા નિશ્ચય અને વ્યવહાર ના સ્વરૂપની વાત ચાલે છે. મૂળ ગાથામાં શું કહ્યું કે નિશ્ચય શું છે અને વ્યવહાર શું છે એ સમજાવ્યા, પણ એની સાથે પણ આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વાત જે હતી એટલે આખી સંકિતની વાત ગુરુદેવે સૂક્ષ્મતાથી અહીંયા પણ સમજાવી દીધી છે. ગુરુદેવની આ વિશેષતા છે. સમ્યક દર્શન વિશે એણે 45 વર્ષ સુધી બધી બાજુથી, બધે પડખેથી એટલું બધું સમજાવ્યું છે કે જો શાંતિથી, શાંત ચિત્તે બરાબર ધ્યાન રાખીને અભ્યાસ કરવામાં આવે તો જીવને સમ્યક દર્શન પ્રગટ કરવામાં કાંઈ અઘરું પડે નહીં, એટલું બધું ગુરુદેવે સમજાવ્યું છે. આગળ અહીંયા કહે છે પાના નંબર 270 ઉપર, કે નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન છે, આત્મા અને જ્ઞાન બંને અભિન્ન છે. તો પછી સમ્યક જ્ઞાનનો આત્મા આશ્રય કારણ છે એમ કેમ કહ્યું? આ જે વાત કરી નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન છે, આત્મા અને જ્ઞાન બંને અભિન્ન છે એમ કહ્યું, એટલે પછી પ્રશ્ન થયો કે તો પછી સમ્યક જ્ઞાનનો આત્મા આશ્રય છે, કારણ છે એમ કેમ કહ્યું? એમ વિચાર કરીએ તો બે જુદું થઈ જાય ને, આશ્રય કરવા લાયક આત્મા છે એ અને પેલું જ્ઞાન જુદું પડે, તો કે એમ કેમ કહ્યું? તો પછી અને ગુરુદેવ આપ તો એમ કહ્યું છે કે જ્ઞાન અને આત્મા બંને અભિન્ન છે. ગુરુદેવ એની સ્પષ્ટતા કરી છે કે એનો આશય એમ છે કે આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન આખી ચીજ, એમાં જ્ઞાનની પર્યાયમાં આવી જતી નથી. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ધ્રુવ આખી ચીજ છે, ત્રિકાળ એક સરખી રહેવાવાળી એ કઈ વસ્તુ આવી જતી નથી. પણ શુદ્ધ આત્મ વસ્તુ પોતાના જ્ઞાનની પર્યાયમાં કારણ એટલે આશ્રય થઈને તે જેવી જેવડી છે તેનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. આત્માનો આશ્રય કરતા એ કેવડી છે વસ્તુ એનું જ્ઞાન પર્યાયમાં આવે છે, એ ધ્રુવ પર્યાયમાં આવતું નથી. જ્ઞાનની પર્યાય વર્તમાન જ્ઞાનની પર્યાયની અંદર ધ્રુવ નથી આવતું, પણ એના સંબંધીનું એ કેવડી છે એ વસ્તુ એટલે એ આત્મા કેવો છે કેવડો છે એના સંબંધીનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. અને એવું જ્ઞાન આવે છે ત્યારે એ આત્માનો આશ્રય કરવાથી આવે છે, પરના આશ્રય એવું આત્માનું જ્ઞાન થતું નથી. જ્ઞાનનો આશ્રય હેતુ શુદ્ધ આત્મા છે એટલે શું? એટલે કે જ્ઞાનની પર્યાયમાં અનંત અનંત ગુણ સામર્થ્યથી યુક્ત પરિપૂર્ણ પ્રભુ શુદ્ધ આત્મા જેવડો છે તેવો જણાય છે. તેને અહીં અભેદથી કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. ભેદ તો પડ્યા, પહેલા આ ગાથાની વાત કરી એટલે એ અપેક્ષાથી ભેદ પડ્યા, પણ ખરેખર તો કાંઈ ભેદ છે નહીં. જ્ઞાન અને આત્મા એવા ભેદ પડ્યા કેમ પડ્યા? કે આપણે ગાથાનો વિચાર કરીએ છીએ એક પછી એક, એટલે એમાં એવી રીતે વાત આવી કે આત્માના આશ્રય જ્ઞાન થાય છે, એટલે બે વસ્તુ થઈ ગઈ ને, આત્મા અને એનો આશ્રય કરતા થયું જ્ઞાન. પણ ખરેખર નિશ્ચયથી જો વિચાર કરીએ તો આત્મા અને જ્ઞાન એ કઈ જુદા નથી, એ બંને અભેદ છે, અભિન્ન છે, એમની વચ્ચે કોઈ ભેદ નથી. આત્માનો કોઈ પ્રદેશ એવો નથી કે જેમાં જ્ઞાન ન હોય. જ્ઞાન ગુણનું પરિણમન થઈ રહ્યું છે તો જ્ઞાન ગુણ આખા આત્મામાં વ્યાપે છે, કોઈ એક ભાગમાં છે એમ થોડું છે. જેટલા ગુણ છે એ બધા જ ગુણ આત્માના સર્વ પ્રદેશોમાં રહ્યા છે. આત્માના આપણે અસંખ્ય પ્રદેશ કહીએ તો એમાં એવું નથી કે આ અનંત ગુણ છે એ અમુક પ્રદેશમાં અમુક ગુણ, અમુક પ્રદેશમાં બીજા ગુણ, અમુક પ્રદેશમાં પછી વધારે ત્રીજા ગુણ, એમ એમ નથી. આત્માના જેટલા પ્રદેશ છે દરેકે દરેક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે. એક પણ પ્રદેશ એવો નથી આત્માનો કે જેમાં જ્ઞાન ગુણ ન હોય. એક પણ પ્રદેશ આત્માનો એવો નથી કે જેમાં દર્શન ગુણ ન હોય. એટલે બધા જ ગુણ બધા જ પ્રદેશમાં છે. પ્રદેશની વ્યાખ્યા કરવા જઈએ તો પ્રદેશ કેટલો નાનો, અને એમાં પાછા બધા જ ગુણ અનંત ગુણ પાછા સમાય. પણ ભાઈ એવું એવું વસ્તુનું સ્વરૂપ જ છે, એમાં કઈ આશ્ચર્ય કરવા જેવું ને ન માનવા જેવું છે જ નહીં. જો આપણે સાકર લઈએ તો સાકરનો ગાંગડો આપણને મીઠો લાગે, એની એક ઝીણી કણી લઈએ તોય મીઠી લાગે, અરે એને દળી નાખીએ અને એનો પાવડર છે ને એ પાવડરમાંથી એક સહેજ અમથો લઈએ ને તોય મીઠો લાગે. એનો અર્થ શું થયો કે ઝીણામાં ઝીણા એના અંશ જે છે એની અંદર પણ એના ગુણ રહ્યા છે, એની મીઠાશ તો વધે જ રહી છે. કોઈ જગ્યાએ એની મીઠાશ નથી એમ તો બનતું નથી. એવી રીતે જ ભગવાન આત્માના દરેક પ્રદેશમાં અનંત ગુણ બધા જ ગુણ રહ્યા છે. એટલે જ્ઞાન ગુણની અહીંયા મુખ્યતાથી વાત ચાલે છે. એટલે એમ કહ્યું કે જ્ઞાન બધા પ્રદેશોમાં રહેલો છે, મુખ્ય ગુણ છે અહીંયા એની વાત ચાલે છે. તો એમ કહ્યું કે જ્ઞાન એ જ આત્મા, એને બંનેની વચ્ચે જે ભેદ હતો એને કાઢીને અભિન્ન તરીકે કહી દીધો, એટલે જ્ઞાન છે તે જ આત્મા છે એમ કહ્યું. ગાથામાં મૂળ વાત તો એમ જ લીધી કે આત્માના આશ્રયે જ્ઞાન પ્રગટ થાય છે, એટલે આત્માના આશ્રય થાય તેનો અર્થ એ થયો કે આત્માને જ્ઞાન જુદા છે. પણ પછી આગળ શું કહ્યું કે જ્ઞાન છે તે જ આત્મા એમ કહ્યું, એટલે એની આ સ્પષ્ટતા ચાલી રહી છે. તો જ્ઞાનનો આશ્રય હેતુ શુદ્ધ આત્મા છે એટલે શું, એટલે કે જ્ઞાનની પર્યાયમાં અનંત અનંત ગુણ સામર્થ્યથી યુક્ત પરિપૂર્ણ પ્રભુ શુદ્ધ આત્મા જેવડો છે તેવો જણાય છે. તેને અહીં અભેદથી કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે, શુદ્ધ આત્મા દર્શન છે, શુદ્ધ આત્મા ચારિત્ર છે. આ નિશ્ચયથી જે વાત કરવામાં આવી આ રીતે છે. હજી આગળ વાત આવે છે, જ્ઞાનની વાત લઈને સમજાવી છે. હવે અહીંયા આ પાના ઉપર 270માં પાના ઉપર સૌથી નીચે વાત કરે છે કે ત્યારે કોઈ કહે છે આ તો બધી નિશ્ચયની વાત છે, ચરણાનું યોગમાં વ્યવહાર પણ કયો તો છે ને. આ બધી વાત આવે એટલે સમજાય નહીં કે એની પાછળ બરાબર ધ્યાન આપીને ન સમજવામાં આવે એટલે નથી સમજાતું, એટલે એને અઘરું લાગે એવું લાગે, એટલે એ પછી એમ કે ચરણાનું યોગમાં બધી વાત વ્યવહારથી જ કરી છે ને, તો આ નિશ્ચયની આટલી બધી તમે કેમ આ બધી વાત કરો છો. ગુરુદેવ કહે છે કે બાપુ, જે નિશ્ચય છે તે યથાર્થ છે અને જે વ્યવહાર છે તે ઉપચાર છે. તું વ્યવહારને ઉપચારને યથાર્થમાં ખતરી નાખે એ તો બાપુ મિથ્યા જ્ઞાન થયું. તું વ્યવહારને ઉપચારને વ્યવહાર કે ઉપચાર છે એને યથાર્થમાં ખતરી નાખે. યથાર્થ શું છે? નિશ્ચય છે. એને આ વ્યવહારને પણ તું યથાર્થ કહી દે, નિશ્ચય યથાર્થ છે અને વ્યવહારને પણ તું યથાર્થ કહી દે તો મિથ્યા જ્ઞાન થાય. એ વાત તો બને નહીં, બંને યથાર્થ નિશ્ચય અને વ્યવહાર એમ તો નથી થતો. વ્યવહાર વ્યવહાર છે અને વ્યવહાર છે તે ઉપચાર છે, જ્યારે નિશ્ચય છે તે સત્યાર્થ છે. જો વ્યવહારને પણ યથાર્થ માની લેવામાં આવે, એટલે ગુરુજી એમ કહ્યું કે વ્યવહારને યથાર્થમાં ખતવી નાખે, ખાતવણી કરે ને, આ વસ્તુને આ ખાતે અને આ વસ્તુને આ ખાતે આપણે કહીએ ને હિસાબમાં, એટલે એ રીતે ખતવણી શબ્દ છે, એટલે ખતવી નાખે કે વ્યવહારને પણ યથાર્થમાં ખતવી નાખે, તો પછી એનો અર્થ એ થયો કે નિશ્ચય બની જાય. પણ એ તો એમ વાત છે નહીં, મિથ્યા જ્ઞાન થયું. તો પછી પંચાસ્તિકાએ આદિ શાસ્ત્રોમાં પણ સાધ્ય સાધન કહ્યું છે ને, વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ કહ્યું છે ને. અહીં કહો છો વ્યવહાર નિષિદ્ધ છે, તો આ બે વાતનો મેળ શું? આ ગાથામાં વાત આવી ને વ્યવહાર ને નિષેધવાની વાત આવી, અગાઉ પણ વાત આવી કે નિશ્ચય દ્વારા વ્યવહારનો નિષેધ થાય છે, અધિવસાન છોડવા લાયક છે એમ કહ્યું, એટલે એ દ્વારા સઘળો વ્યવહાર છોડાયો છે. આ બધી વાત આપણે સમજ્યા ને. અહીંયા પણ એ જ પ્રશ્ન, એ જ જાતનો પ્રશ્ન લીધો છે કે આ જે કહ્યું એમાં જોઈએ તો બીજા શાસ્ત્રોમાં આવી વાત તો આવે છે કે વ્યવહાર સહકારી કારણ છે અને એવી વાત તો આવે છે, છતાંય તમે આ વ્યવહાર નિષિદ્ધ છે તો આ બેનો બે વાતનો મેળ નથી ખાતો. અહીંયા પેલા વ્યવહારને સાધન તરીકે કોઈક જગ્યાએ કહ્યું છે ને, એટલે એમને સ્પષ્ટતા જોઈએ છે, એટલે પ્રશ્ન કર્યો છે. જો ઉત્તર આપે છે 271માં પાના ઉપર અહીંયા શરૂઆતમાં કે સાંભળવાય, જ્યાં ભિન્ન સાધ્ય સાધન કયું છે, ભિન્ન સાધ્ય સાધન કયું છે, સાધ્ય અને સાધન એ બંને ભિન્ન જુદા જુદા, સાધ્ય સાધ્ય જે આપણે સાધવાનું છે તે સાધ્ય અને એનું સાધન એ બંને જે હોય જુદા, એટલે એ જે ભિન્ન જ્યાં કહેવામાં આવ્યા છે તો ત્યાં અભૂતાર્થ નહીંથી વ્યવહારથી ઉપચાર કરીને કહ્યું છે. એ અભૂતાર્થ નહીંથી વ્યવહારથી ઉપચાર કરીને કહ્યું છે, જ્યાં સાધ્ય અને સાધનને જુદા કહેવામાં આવ્યા છે તો એ ભૂતાર્થ નહીંથી નથી કહ્યું, પણ અભૂતાર્થ નહીંથી એટલે વ્યવહારથી કે ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે. અહીં શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કહ્યું એ નિશ્ચય છે. કેમ કે જ્ઞાનનો આશ્રય શુદ્ધ આત્મા છે, ને શુદ્ધ આત્મા અને જ્ઞાન ભિન્ન ચીજ નથી. તેવી રીતે પહેલા શબ્દશ્રુત જ્ઞાન છે એમ કહ્યું તે વ્યવહાર છે, કેમ કે તે જ્ઞાનનો આશ્રય આત્મા નથી પણ ભિન્ન શબ્દશ્રુત છે. હવે જે જ્ઞાનમાં આત્મા ન જણાય તે જ્ઞાન શું કામનું? તેથી નિશ્ચય આત્મજ્ઞાન વડે વ્યવહાર શબ્દશ્રુત જ્ઞાન નિષેધ કરવા લાયક છે. શું વાત શું હતી, શું પ્રશ્ન શું હતો? ક્યાં વ્યવહાર નિષેધ કરવા લાયક છે એમ શા માટે કહ્યું? એનું આ કારણ સમજાયું. શું કારણ, કઈ રીતે સમજાયું છે? નિશ્ચય જ્ઞાનનો આશ્રય તો આત્મા છે, પણ વ્યવહાર જ્ઞાન છે એનો આશ્રય એ શબ્દશ્રુત જ્ઞાન છે. કેમ કે એનો આશ્રય શાસ્ત્ર છે, એટલે એ તો શબ્દશ્રુત જ્ઞાન છે, વ્યવહાર છે. અને નિશ્ચય જ્ઞાન છે એનો આશ્રય તો આત્મા છે. એ વાતને અહીંયા સાથે બરાબર મેળવી અને વાત સમજાવી કે પહેલા શબ્દશ્રુત જ્ઞાન છે એમ કહ્યું તે વ્યવહાર છે, કેમ કે તે જ્ઞાનનો આશ્રય આત્મા નથી પણ ભિન્ન શબ્દશ્રુત છે. અને હવે જે જ્ઞાનમાં આત્મા ન જણાય એટલે એવું વ્યવહાર જ્ઞાન કે જેમાં આત્મા નથી જણાતો, શબ્દશ્રુત જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, એની અંદર આત્મા જણાતો નથી, આત્મા સંબંધીની માહિતી પ્રાપ્ત થાય પણ કાંઈ એમાં આત્મા થોડો જણાઈ જાય છે. દ્રવ્યાનુયોગના સારામાં સારા ગ્રંથ લઈને આપણે વાંચીએ, આ સમયસર જ વાંચીએ છીએ કે દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. બીજા પણ એવા ગ્રંથ આપણે વાંચીએ, તે છતાંય એમાંથી કંઈ આત્મા પ્રાપ્ત થોડો થાય છે, આત્માનો અનુભવ થોડો થઈ જાય છે, આત્માનું જ્ઞાન જે છે એમાંથી નથી થતું. આત્મા સંબંધી માહિતી પ્રાપ્ત થાય છે એમ કહેવાય, પણ આત્માનું જ્ઞાન, આત્માના અનુભવથી જે જ્ઞાન થાય એ આત્માનું જ્ઞાન ક્યાંથી થાય? કેટલું સરસ રીતે આપણને બેસી જાય એવી રીતે સમજાવી દીધું કે જે જ્ઞાનમાં આત્મા ન જણાય તે જ્ઞાન શું કામનું? એટલે એવું વ્યવહાર જ્ઞાન કે જેમાં આત્મા ખરેખર જણાતો નથી, તો એ જ્ઞાન શું કામનું? તેથી નિશ્ચયની અપેક્ષાએ એવા વ્યવહાર જ્ઞાન છે એનો નિષેધ કરવામાં આવ્યો છે. નિષેધનો અર્થ શું છે? અહીંયા નિશ્ચય આત્મજ્ઞાન વડે વ્યવહાર શબ્દશ્રુત જ્ઞાન નિષેધ કરવા લાયક છે, એટલે એનો નિષેધ કર્યો. એટલે શું કર્યું? નિષેધ કર્યો એટલે કે સ્વીકાર કરવા યોગ્ય દ્રષ્ટિના વિષયભૂત જે નિશ્ચયની વાત જે છે એની અપેક્ષાએ જો જોઈએ તો આ જ્ઞાન છે એ વ્યવહાર જ્ઞાન છે એ કાંઈ ઉપયોગી નથી, એ ઉપયોગી નથી. અહીંયા આપણે અપેક્ષા શું લીધી છે? નિશ્ચય જ્ઞાન એ જ સત્ય જ્ઞાન, એ આત્માનું જ્ઞાન, એની સાથે મેળવીએ, એની સાથે કમ્પેર કરીએ, તુલના કરીએ તો પેલું શબ્દશ્રુત જ્ઞાન છે એ કાંઈ નથી, એની આગળ એ કાંઈ નથી. શબ્દશ્રુત જ્ઞાન કોઈને આત્મા વિશેનું છે અને એ વર્ણન કરે આત્મા વિશેનું, અને બીજો એ આત્માનો અનુભવ કરી અને એને આત્માનું જ્ઞાન થાય અને એ આત્મા વિશે વાત કરે, તો કોની વાત બરાબર સાચી સમ્યક આવશે? જેને અનુભવ છે એની. પેલાએ અનુભવ નથી કર્યો, એને શાસ્ત્ર વાંચ્યા છે પણ અનુભવ નથી, ત્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાન સમ્યક થતું જ નથી. એટલે કહેવું એમ છે કે એ શબ્દશ્રુત જે જ્ઞાન છે એ આ સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન, આત્માના આશ્રયે થયેલું જ્ઞાન, એ જ્ઞાન ની અપેક્ષાએ એ કાંઈ કામનું નથી, એટલે એને નિષેધવા યોગ્ય છે એમ કહ્યું. એટલે નિષેધવા યોગ્ય છે ત્યાં નિશ્ચયથી જે જ્ઞાન છે એની સાથે કમ્પેરિઝન કરીને નિષેધવા યોગ્ય કહ્યું છે. એટલે અહીંયા એમ શબ્દ મૂકી દીધા કે નિશ્ચય આત્મજ્ઞાન વડે એ વ્યવહાર શબ્દશ્રુત જ્ઞાન છે એ નિષેધ કરવા યોગ્ય છે. પણ કાંઈ એમ નથી કે નિશ્ચય જ્ઞાન નથી અને તમને એ વ્યવહાર જ્ઞાન છે તો એનું કાંઈ નથી, એમ નથી. વ્યવહારનું જ્ઞાન જે છે એનું પણ વ્યવહાર તરીકે મહત્વ છે, વ્યવહાર તરીકે એનું મહત્વ છે એ માહિતીનું. પણ અહીંયા તો એનો નિષેધ કરનાર કોણ છે? નિશ્ચય છે, બીજું કોઈ નિષેધ કરનાર નથી. નિશ્ચય એનો નિષેધ કરે છે એટલા માટે કરે છે કે એ નિશ્ચયથી જે જ્ઞાન છે એ સત્ય જ્ઞાન છે, એ અનુભવ સહિતનું જ્ઞાન છે. એટલે નિશ્ચયને એવો અધિકાર છે એમ કહીએ તો ચાલે કે જે વ્યવહાર જ્ઞાનનો એ નિષેધ કરી શકે, પણ એ કાંઈ છે જ નહીં એવી વાત નથી. વ્યવહાર જ્ઞાન છે એ પણ છે, શબ્દશ્રુત છે, અને એવું શબ્દશ્રુત છે એ ભાવશ્રુતમાં નિમિત્ત કારણ પણ બને છે. એટલે એકાંતે પાછું નહીં લેવાનું. અહીંયા એટલા માટે બહુ સ્પષ્ટતા કરી છે કે નિશ્ચય આત્મજ્ઞાન વડે, એના વડે વ્યવહાર શબ્દશ્રુત જ્ઞાન નિષેધ કરવા લાયક છે. એના વડેનો અર્થ અહીંયા એવો થાય છે કે એને રાખીએ અને એનું મહાત્મ લાવીએ છીએ તો એ બધું બરાબર લાગે છે કે એ સત્ય છે, બરાબર છે, અને એના દ્વારા આત્માનું જ્ઞાન થાય છે, આત્માનો અનુભવ થાય છે. પણ આ પેલું વ્યવહાર શબ્દશ્રુત જ્ઞાન જે કરીએ છીએ એમાં કંઈ આત્માનો અનુભવ થતો નથી. એમ વાત છે. આગળ કહે છે કે આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે એમ પહેલા વ્યવહારથી કહ્યું, અને હવે શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ નિશ્ચયથી કહ્યું. આમ કેમ કહ્યું? કે વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે, તેમાં શબ્દશ્રુત જણાયું પણ આત્મા જણાયો નહીં. શબ્દશ્રુતમાં આત્મા ક્યાંથી જણાય? આપણે વાંચી અભ્યાસ કરીએ એ જે જ્ઞાન છે એ માહિતીરૂપ જ્ઞાન છે, એટલે એ શબ્દશ્રુત એ બધું વર્ણન કરીને સમજાવે છે કે કેવું વસ્તુનું સ્વરૂપ છે. આત્મા વિશે બધું બરાબર આપણને એ જ્ઞાનથી સમજાય છે, પણ આત્મા જણાતો નથી એટલે આત્મા અનુભવમાં આવતો નથી. શાસ્ત્રમાંથી કે આત્મા અનુભવમાં આવતો નથી એમ અહીંયા કહેવું છે. મૂળ વાતને આપણે સમજવાની છે કે નિષેધવા યોગ્ય કઈ અપેક્ષાએ કઈ રીતે કહ્યું છે, એટલે ગુરુદેવ આટલો બધો વિસ્તાર કરે છે કે તેમાં શબ્દશ્રુત જણાણું પણ આત્મા જણાતો નથી, તેથી તેને વ્યવહાર કહ્યું. અને સત્યાર્થ જ્ઞાનમાં નિશ્ચય જ્ઞાનમાં, સત્યાર્થ જ્ઞાન કહો કે નિશ્ચય જ્ઞાન કહો, એવા સત્યાર્થ જ્ઞાનમાં કે નિશ્ચય જ્ઞાનમાં ભગવાન આત્મા પરિપૂર્ણ જણાયો, એમાં તો ભગવાન આત્મા એને જણાય છે, આ હું, આ આત્મા હું, એવો એને અનુભવ અંદરમાં થાય છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એ જ્ઞાનમાં એને જણાયો, જ્ઞાનમાં આત્મા પરિપૂર્ણ જણાયો, તેથી તેને નિશ્ચય કર્યો. અને પેલું જે વ્યવહાર છે એની અંદર આત્મા જણાતો નથી. અહીંયા જે જણાયો છે તો એ વખતે એને ભગવાન આત્માનો આશ્રય છે, એ આશ્રય છે એટલે એ જણાયો છે. આશ્રય પોતાના સ્વરૂપનો છે અને એનું જ્ઞાન કરે છે એટલે એ ભગવાન આત્મા એને અનુભવાયો છે. આત્માનો અનુભવ કહેવામાં એ તો આપણે જે કહ્યું એ તો સ્થૂળતાથી કહ્યું, ખરેખર તો એની સૂક્ષ્મતાનો ઘણો વિચાર કરીએ તો એમાં જે અનુભવમાં આવે છે એ તો બધી ઘણી સૂક્ષ્મ વાતો છે કે અતિન્દ્રિયપણે, ઇન્દ્રિયો વિના અતિન્દ્રિયપણે અલૌકિક આનંદનું વેદન એને એ વખતે આવે અને પોતાના સ્વરૂપનું ભાન થાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, આવું સ્વરૂપ, એ રીતે આખી વાત છે. પણ અહીંયા આપણે આત્મા જણાયો એમ જે શબ્દ મૂક્યા એટલે આત્મા અનુભવમાં આવ્યો. એવો જણાયો તો ક્યાં જણાયો? આત્માનો આશ્રય કરતા જ જણાયો. આત્માનો આશ્રય કરતા જ જણાય ને, બીજાનો આશ્રય કરતા આત્મા ક્યાંથી જણાય? જણાય એટલે એને અનુભવમાં આવે, પોતાને અનુભવમાં આવે. શાસ્ત્રનો આશ્રય કર્યો છે તો એ શબ્દશ્રુત છે, એ શબ્દશ્રુત જણાય છે, શબ્દશ્રુતનું એ જ્ઞાન થાય છે કે આ વસ્તુનું સ્વરૂપ આવું છે, એ શબ્દ દ્વારા જે સમજાય છે તે સમજાય છે. એને દ્રવ્યશ્રુત આપણે કહીએ છીએ, છતાંય એ દ્રવ્યશ્રુત જે છે એમાં ભગવાન આત્માની પ્રતીતિ થતી નથી, ભગવાન આત્માની અનુભૂતિ થતી નથી. આવી વાત છે. અને છતાંય આટલું બધી સ્પષ્ટતા ગુરુદેવ પોતે કરે અને પાછા યશ કોને આપે? આચાર્ય ભગવાનને. કહે છે કે આચાર્ય દેવે અમૃત રેડ્યા છે ભાઈ. કેવી વાત! અહીંયા 271 માં પાના ઉપર જ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે એમ તો આત્મા અને જ્ઞાન બે દ્રવ્ય ને પર્યાય એમ ભિન્ન ચીજ છે. જ્ઞાનની પર્યાયને લેવી છે ને, અહીંયા જ્ઞાન કહેતા જ્ઞાનની પર્યાયને લેવી છે, કેમ કે પર્યાય જ જાણવા વાળી તો છે ને, જ્ઞાનની પર્યાય એમાં જ જણાયો ને, આત્મા જણાયો ક્યાં, જ્ઞાનની પર્યાયમાં જણાયો ને. સ્વરૂપનું દર્શન ક્યાં થયું, સ્વરૂપનો અનુભવ ક્યાં થયો, જ્ઞાનની પર્યાયમાં થયો. એટલે એને જ્ઞાન જે કહ્યું કે જ્ઞાન થયું, એ જ્ઞાન એ પર્યાય છે, એ રીતે અહીંયા પર્યાય છે એ અર્થ લઈને સમજવાનું છે. એટલે કહે છે કે એમ તો આત્મા અને જ્ઞાન બે દ્રવ્ય અને પર્યાય એમ ભિન્ન ચીજ છે. એટલે આત્મા દ્રવ્ય અને જે જ્ઞાનની પર્યાય થઈ એને આપણે જ્ઞાન જે કહ્યું એ પર્યાય, એમ બંને ભિન્ન ચીજ છે. આત્મા તે જ્ઞાન, એમાં આત્માને દ્રવ્ય અને જ્ઞાન તે પર્યાય એ બે એક નથી. છતાં શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કેમ કહ્યું, બંને એક નથી. પેલાને આપણે એમ કહીએ કે આત્મા છે તે દ્રવ્ય અને જે જ્ઞાન થયું એને જ્ઞાનની પર્યાયમાં જે જણાવ્યું એને જ્ઞાન કહ્યું, પણ એ જ્ઞાનની પર્યાય છે, એ પર્યાય રૂપે છે. એટલે દ્રવ્ય અને પર્યાય જુદા, એ રીતે એ આત્મા અને જ્ઞાન, આત્મા તે દ્રવ્ય અને જ્ઞાન તે પર્યાય, એ બંને જુદા છે, બે એક નથી. છતાં આત્માને જ્ઞાન કહી દીધું એટલે શું થયું, એનો અર્થ એમ થયો કે દ્રવ્યને પર્યાયને ભેગા કરીને વાત કરી એમ લાગે ને એક રીતે આપણને. છતાં એ શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કેમ કહ્યું, કારણ કે જ્ઞાનની પર્યાયે આત્માને જ જાણ્યો અને આત્માના આશ્રયે જ એને જાણ્યો, તેથી શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ અભેદથી કહ્યું. જો આ વાત ચાર લીટીમાં ઘણી સમજવાની વાત છે પ્રભુ, અંતકરણની વાત વધી એટલો ઉઘાડ થયો હોય પછી આવે બહાર. ગુરુદેવને તો સહજ હતું આ બધું. શું કહ્યું અહીંયા શાંતિથી ફરીથી સાંભળો, કે પહેલા તો એમ કહ્યું કે આત્માના આશ્રયે જ્ઞાન થાય છે, એટલે આત્મા જુદી ચીજ છે અને એનો આશ્રય કરતા જ્ઞાન થયું, એટલે બે આત્મા અને જ્ઞાન બે વસ્તુ થઈ. એટલે એમાં આત્મા એ દ્રવ્ય અને જ્ઞાન થયું, જ્ઞાન થયું કહીએ એટલે એ તો પર્યાય થઈ, એટલે એ જ્ઞાનને પર્યાય કહી અને પેલા આત્માને દ્રવ્ય કહ્યું. એમાં આત્મા તે દ્રવ્ય અને જ્ઞાન તે પર્યાય, એ બે એક નહીં. છતાં આત્મા જ્ઞાન છે એમ પછી આગળ કહ્યું ને ટીકામાં, પછી આગળ એમ જ કહ્યું ને કે આ શુદ્ધ આત્મા છે તે જ જ્ઞાન છે એમ જે કહ્યું, તો એમ શા માટે કહ્યું? આમાંથી અર્થ તો એવો નીકળે છે, બંને જુદા છે એવો અર્થ નીકળે છે, જાણે કે આત્મા દ્રવ્ય અને જ્ઞાન જે થયું તે જ્ઞાન તે પર્યાય, એ રીતે અર્થ નીકળે છે. એટલે બંને એક નથી. છતાંય આગળ જતા પછી ટીકામાં એમ કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. એટલે મૂળ તો ગાથામાંથી એ વાત નીકળી છે, ગાથામાં એ કહ્યું છે ને કે શુદ્ધ આત્મા જ્ઞાન છે, તો એમ શા માટે કહ્યું, એ બેને ભેગા કરીને આ રીતે કેમ કથન કર્યું? શુદ્ધ આત્માને જેને આપણે દ્રવ્ય તરીકે લીધું અને જ્ઞાન છે અને પર્યાય તરીકે લીધું, તેને શુદ્ધ આત્માને જ્ઞાન કહી દીધું, દ્રવ્યને પર્યાય કહી દીધી, એવું થયું ને, એનો અર્થ એવો થાય ને? તો કહે છે કે એનું કારણ એ છે કે એ જ્ઞાનની પર્યાયે આત્માને જ જાણ્યો. આ જ્ઞાનની પર્યાય જેને આપણે જ્ઞાન કહ્યું એને આત્માને જ જાણ્યો, એને બીજા કઈ કોઈને જાણ્યું નથી. એ પર્યાય ફક્ત આત્માને જ જાણવા વાળે થઈ, એમાં આત્મા જ જણાયો અને આત્મા જ જણાયો ને આત્મા એમાં પૂર્ણપણે જણાયો, જેવો છે જેવડો છે તેવો જણાયો. એટલે જ્ઞાનની પર્યાયે આત્માને જ જાણ્યો અને બીજી વાત કે આત્માના આશરે જ એને જાણ્યો, બીજી વાત. એટલે એ બંને કારણને લીધે પછી એ શુદ્ધ આત્માને જ્ઞાન છે એમ અભેદથી કહેવામાં આવ્યું. શુદ્ધ આત્મા જ્ઞાન છે, એટલે આત્મા અને જ્ઞાન એની વચ્ચે ભેદ કાઢી નાખ્યો. બે કારણને લીધે એને એ ભેદ છે એને કાઢી નાખવામાં આવ્યો. શું બે કારણ બતાવે? એક તો આત્માના આશ્રયે જ એણે આત્માને જાણ્યો છે, અને એ જ્ઞાનની પર્યાય એ આત્માને જ જાણ્યો છે, એમાં બીજું કાંઈ જાણ્યું જ નથી. અહીંયા શ્રુત જ્ઞાનની વાત હોત તો શું થાય? શ્રુત જ્ઞાનમાં તો જુદી જુદી બધી વસ્તુ, ઘણો બધો વિસ્તાર આવે. દ્રવ્યાનું યોગ હોય તો એની વાત આવે, કરણાનું યોગ હોય તો એની વાત આવે, ચરણાનું યોગ હોય તો એની વાત આવે. અહીંયા તો બીજી વાત જ નથી. આ જ્ઞાનની પર્યાય ફક્ત માત્ર એકલા આત્માને જ જાણે છે. એ જ્ઞાનની પર્યાય માત્ર આત્માને જ જાણે છે એમ, અને એ આત્માના આશ્રયે જ એને જાણ્યો છે, એટલે પછી એ પર્યાયને, જે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાન, એને આત્મા કહી દીધું. એ શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કહી દીધું, એમ અભિધિ કથન કર્યું. થોડી સૂક્ષ્મ વાત છે, પણ શાંત રીતે વાંચીએ એટલે બધું બેસી જાય. બીજો બોલ. શુદ્ધ આત્મા દર્શન છે. શું કીધું? કે શુદ્ધ આત્મા સંકિત છે. પહેલા જીવાદી નવ પદાર્થો દર્શન છે એમ કહ્યું, કેમ કે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. ત્યાં નવ પદાર્થોની શ્રદ્ધાને દર્શન કહેવામાં આવ્યું, પણ કેવી રીતે? વ્યવહારથી દર્શન કહેવામાં આવ્યું. હવે અહીંયા નિશ્ચયથી દર્શન શું છે એ વાત લેવી છે. અહીંયા કહે છે કે શુદ્ધ આત્મા દર્શન છે. ત્યાં પેલા જીવ આદિ નવ પદાર્થો દર્શન છે એમ કહ્યું, અને અહીંયા શું કહે છે? કે શુદ્ધ આત્મા દર્શન છે. કેમ કે દર્શનમાં, દર્શન કહો કે શ્રદ્ધાન કહો, એવા શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મા જ શ્રદ્ધાયો છે, શ્રદ્ધાણો છે. શ્રદ્ધાયો છે કહો, શ્રદ્ધાણો છે. આ શ્રદ્ધાન થયું, એ શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મા જ શ્રદ્ધામાં આવ્યો છે, બીજું કાંઈ શ્રદ્ધામાં આવ્યું નથી. જેમ અગાઉ જ્ઞાનમાં આપણે વાત કરી એ રીતે જ અહીંયા પણ એમ જ લેવાનું છે. એ જ બે કારણ લેવાના છે કે આત્માના આશ્રય જ થયું છે, અને એમાં માત્ર આત્મા જ જણાયો છે, એટલે આ જે શ્રદ્ધાન જે થયું એ પર્યાય જે છે, એ પર્યાય અને જે આત્મા, એને પછી અભિન્ન કરીને એમ કહી દીધું કે શુદ્ધ આત્મા છે એ જ શ્રદ્ધાન છે, શુદ્ધ આત્મા છે એ જ દર્શન છે. એ વાતને અહીંયા લીધી. ઉપર પહેલા આપણે સમજ્યા, એ રીતે આમાં પણ સમજવાનું છે. એ છે અહીંયા 272માં પાના ઉપર કે દર્શનમાં, શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મા જ જણાયો છે. શુદ્ધ આત્મા જ જણાયો નહીં, અહીંયા આપણે શ્રદ્ધાયો છે એમ લેવાનું છે. આપણે અહીંયા જ્ઞાન નથી કરતા, અહીંયા શ્રદ્ધા કરી છે, એટલે કે એ શ્રદ્ધાયો છે, શ્રદ્ધાણો છે. શ્રદ્ધાની પર્યાયમાં ભગવાન શુદ્ધ આત્મા હેતુ એટલે આશ્રય થયો છે. અહીંયા નિશ્ચયથી વાત છે ને, એટલે અહીંયા જે શ્રદ્ધાની પર્યાય થઈ એમાં એને આશ્રય કોનો હતો? આત્માનો આશ્રય હતો. એટલે આત્મા એને આશ્રય થયો છે, હેતુ થયો છે. આ નિશ્ચય શ્રદ્ધાન અથવા નિશ્ચય સમ્યક દર્શન છે. પોતાના સ્વરૂપનો આશ્રય કરતા જે શ્રદ્ધા થઈ તે સમ્યક શ્રદ્ધા થઈ છે, એ સમ્યક દર્શન છે, એટલે સમ્યક શ્રદ્ધાન છે. અને આમાં એ જે શ્રદ્ધા થઈ છે, એ શ્રદ્ધાની અંદર શુદ્ધ આત્મા જ શ્રદ્ધાયો છે, બીજું કાંઈ શ્રદ્ધાયો નથી, શુદ્ધ આત્મા જ શ્રદ્ધાયો છે. જેમાં શુદ્ધ આત્માનું શ્રદ્ધાન થાય તે નિશ્ચય સમ્યક દર્શન છે, અને તેનો હેતુ આશ્રય શુદ્ધ આત્મા જ હોય છે. શુદ્ધ આત્મા જ હોય, શુદ્ધ આત્માનો જ આશ્રય હોય તો જ એવું સમ્યક શ્રદ્ધાન થાય, એવું નિશ્ચય શ્રદ્ધાન થાય, એવું નિશ્ચય સંકિત થાય, એવું નિશ્ચય સમ્યક દર્શન થાય. શુદ્ધ આત્માનો આશ્રય ન હોય અને બીજાનો આશ્રય હોય તો એવું નિશ્ચય સંકિત થતું નથી. એટલે પહેલાની જેમ અહીંયા પણ એ વાત લઈ લીધી છે કે માત્ર શુદ્ધ આત્મા જ શ્રદ્ધાયો છે, અને આત્માના આશ્રયે જ શ્રદ્ધા થઈ છે, માટે પછી એ શુદ્ધ આત્માને જ દર્શન કર્યું, શુદ્ધ આત્માને જ સત્તા કહી દીધી. હા, થોડી સૂક્ષ્મ વાત પણ સમજાય એવી વાત. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, એક કોર સંકિતની પર્યાય અને શુદ્ધ આત્મા બે જુદી ચીજ કહો છો, અને આત્મા દ્રવ્ય પર્યાયનો દેનારો દાતા નથી એમ કહો છો. એક કોર એટલે બીજી એક બીજી તરફ બીજી જગ્યાએ બીજા શાસ્ત્ર પ્રમાણે જયારે વાત ચાલતી હોય ત્યારે આ રીતે વાત કરો છો તમે, અને અહીંયા આ બીજી બાજુ બીજી કોર એટલે અહીંયા એમ કહો છો કે શુદ્ધ આત્મા દર્શન છે. આ બધું કેવી રીતે, શું કહ્યું? પ્રશ્ન જેવો સમજવા જેવો છે કે એક તરફ તમે સંકિતની પર્યાયને શુદ્ધ આત્મા એ બંનેને જુદા કહો છો. સંકિતની પર્યાય, સંકિતની પર્યાય કહો, સમ્યકની પર્યાય કહો, સમ્યક દર્શનની પર્યાય કહો, બરાબર, એ બધા એકાર્થ વાચક શબ્દ છે. એટલે સંકિતની પર્યાય અને શુદ્ધ આત્મા બે જુદી ચીજ છે એમ કહો છો તમે, અને આત્મા એ દ્રવ્ય છે, તો એ આત્મા દ્રવ્ય એ પર્યાયનો દાતા એટલે પર્યાયનો દેનારો એમ કહો છો. યોગસાર પ્રાવૃત સંવર અધિકાર છંદ 19માં આ વાત આવી છે. અને તમે અહીંયા બીજી બાજુ એમ કહો છો કે શુદ્ધ આત્મા દર્શન છે, તો આ બધું કેવી રીતે, એમાં સમજાતું નથી. આશંકા કરી, શંકા નથી કરી, આશંકા કહેવાય. વધારે સમજવા માટે જે પ્રશ્ન કરવામાં આવ્યા હોય એને શંકા નથી કહેવાતી. સમાધાન આપ્યું છે ગુરુદેવે કે ભાઈ, એ શ્રદ્ધાની પર્યાયમાં, આપણે અત્યારે શ્રદ્ધાની વાત ચાલે છે, જ્ઞાનની વાત પતી ગઈ, પૂરી કરી, હવે અહીંયા નિશ્ચય શ્રદ્ધાની વાત ચાલે છે. શું કહ્યું? એટલે કે એ શ્રદ્ધાની પર્યાયમાં આત્મા ત્રિકાળી દ્રવ્ય આવતો નથી. આખું ત્રિકાળી દ્રવ્ય એ શ્રદ્ધાની પર્યાયમાં આવતું નથી. જેમ આપણે જ્ઞાન માટે જોયું કે સમ્યક જ્ઞાન થાય છે તો એમાં કઈ ધ્રુવ આખો એ ત્રિકાળી આત્મા અંદર આવતો નથી, પણ એના સંબંધીનું જ્ઞાન આવે છે. એવી જ રીતે અહીંયા પણ કહે છે કે ભાઈ, એ શ્રદ્ધાની પર્યાયમાં આત્મા ત્રિકાળી દ્રવ્ય એ આવતો નથી, અને પર્યાય આત્માથી દ્રવ્યથી થતી નથી. પર્યાય દ્રવ્યથી થતી નથી, પણ પોતાના ઉપાદાનની જાગૃતિ સ્વતઃ થાય છે. સમ્યક દર્શન ધ્રુવ ત્રિકાળી ભગવાન આત્માએ પ્રગટ કર્યું છે એમ નથી, પણ સમ્યક દર્શનની પર્યાયનો આશ્રય, એ આશ્રય કહો કે કારણ કહો કે નિમિત્ત કહો કે હેતુ કહો, એ કોણ છે? શુદ્ધ આત્મા છે. સમ્યક દર્શનની પર્યાયનો આશ્રય, એનો હેતુ, એનું કારણ એ તો ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ આત્મદ્રવ્ય જ છે. તેથી શુદ્ધ આત્મા દર્શન છે એમ અભેદ કરીને કહ્યું છે. વસ્તુ સ્થિતિએ તો દ્રવ્ય અને પર્યાય બંને સ્વતંત્ર છે. પર્યાય પણ સ્વતંત્ર છે, દ્રવ્ય પણ સ્વતંત્ર છે. પર્યાયના સટકારકો એના પોતાના અને સ્વતંત્રપણે પર્યાયનો ઉત્પાદ થાય. એક પર્યાયનો ઉત્પાદ થયો છે એ વખતે બીજી પર્યાય હોય નહીં, બે પર્યાય સાથે ન હોય. કોઈ એક દ્રવ્યની બે પર્યાય સાથે હોય નહીં. એક દ્રવ્યની એક પર્યાય વર્તમાનમાં છે એ એક સમયે છે, અને બીજા સમયમાં આ પર્યાયનો વ્યય થાય, નાશ થાય અને નવી પર્યાય ઉત્પન્ન થાય. એક જ સમયમાં બંને સાથે થાય, બંને સાથે જ થાય ને, બે પર્યાય તો સાથે થઈ શકે જ નહીં. એટલે એક પર્યાયનો નાશ થવો અને બીજી પર્યાયની ઉત્પત્તિ થવી, એ બે વસ્તુ એક જ સમયમાં સાથે જ હોય. એવું કેવી રીતે બની શકે કે એક પર્યાયનો ઉત્પાદ થયો છે, નાશ પામે, પછી બીજી પર્યાય ઉત્પન્ન થાય એમ ન હોય? આનો નાશ એ જ પેલી પર્યાયનો ઉત્પાદ છે. કેમ કે એક સમય માટે પણ કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું તો હોય જ નહીં, પર્યાય વિનાનું તો દ્રવ્ય હોતું જ નથી. એટલે ઉત્પાદ અને વ્યય છે એ બંને એક જ સમયમાં થાય છે, એ વાત આપણે જાણીએ છીએ. એટલે એ પર્યાય, એક પર્યાય પછી બીજા સમયની બીજી પર્યાય, ત્રીજા સમયની ત્રીજી પર્યાય, ચોથા સમયની ચોથી પર્યાય, એ પર્યાયની વચ્ચે ક્યાંય અવકાશ નથી, ક્યાંય વચમાં આપણને અવકાશ જ નથી, એ સળંગ આખો પ્રવાહ જ છે. એટલે એવું પર્યાયનું આખું સ્વરૂપ છે. પર્યાય સ્વતંત્રપણે જ ઉત્પન્ન થાય છે, પર્યાયને ઉત્પન્ન કરવામાં કોઈની અપેક્ષા નથી. પણ એમ નથી કે પર્યાય કંઈ દ્રવ્ય વિના ઉત્પન્ન થાય છે, એમ નથી. પર્યાય છે તો દ્રવ્ય નહીં, કેમ કે સોનું હોય નહીં ને ઘાટ થાય એવું તો કઈ બને નહીં. સોનું છે તો પછી ઘાટ થાય, બંગડી થાય, વીટી થાય, બધું થાય, એટલે સોનું તો છે જ. એટલે દ્રવ્યની જે પર્યાય છે, છતાંય એવી પર્યાય થઈ તો એ પર્યાય સ્વતંત્ર પોતાના કારણે થઈ છે, એ કોઈની અપેક્ષાથી કોઈના કારણે થઈ છે એમ નથી. એટલે એવી પર્યાયની સ્વતંત્રતા છે અને દ્રવ્યની સ્વતંત્રતા. એક દ્રવ્ય છે, એ દ્રવ્ય અનંતકાળથી છે, અનંતકાળ રહેવા વાળું છે, અવિનાશી છે, એનું પોતાનું પરિણમન પોતાના કારણે થાય છે, એનામાં રહેલા ગુણને કારણે થાય છે. એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે એ પરિણમન થાય છે, અને એમાં ક્રિયાવતી શક્તિ છે. એમાં બીજું દ્રવ્ય આવીને કાંઈ કરી શકે એમ છે જ નહીં, કે બે દ્રવ્ય ભેગા થઈને કાંઈ ત્રીજાનું કરે, કે બે દ્રવ્ય ભેગા થઈને ભેગી ક્રિયા કરે, એવું પણ બનતું નથી. એટલે એ દ્રવ્યની સ્વતંત્રતા છે, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે ભેગું થઈને ત્રીજું દ્રવ્ય બને એમ પણ બનતું નથી, એવી દ્રવ્યની સ્વતંત્રતા છે. અને આ તરફ આપણે પર્યાયની સ્વતંત્રતા જોઈએ. એટલે એ બંનેની સ્વતંત્રતા છે, એ તો સ્વતંત્રતા અહીંયા પણ એમ જ રહે છે. ગુરુદેવનું એમ કહેવું છે, જ્યારે આત્મા દર્શન છે એમ કહ્યું, અને એમાં આત્માને આપણે દ્રવ્ય છે એમ કહ્યું, અને દર્શન એટલે શ્રદ્ધા છે અને પર્યાય છે એમ કહ્યું, તો તે વખતે પછી આત્મા દર્શન છે એમ કહીએ તો દ્રવ્યને પર્યાય ભેગા થઈ જાય, એમાં ભેદ કરીએ તો એમાં પેલું સ્વતંત્રતા ચાલી જાય. એટલા માટે ગુરુદેવે અહીંયા એ સ્પષ્ટતા કરી કે આ શુદ્ધ આત્મા દર્શન છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે પણ એમ અભેદ કરીને કહેવામાં આવ્યું છે, ત્યારે પણ વસ્તુ સ્થિતિ એટલે ખરેખર તો દ્રવ્યની સ્વતંત્રતા પણ જળવાય જ છે, અને પર્યાય છે એ પર્યાયની સ્વતંત્રતા પણ જળવાય જ છે. એક વાક્યને પણ ક્યાંય કોઈ રીતે વિરોધાભાસ ઉત્પન્ન ન થાય એવી ગુરુદેવની વાણી છે. હવે આપણે થોડી સૂક્ષ્મતાથી વાતો એટલા માટે કરીએ છીએ કે હવે બધાને બીજું બધું તો જલ્દી સમજાય છે, એટલે આપણે થોડીક સૂક્ષ્મ વાતો લઈએ છીએ. એના દ્વારા આપણે વધારે અંદરમાં જઈ શકીએ, કેમ કે એ બધાનો વિચાર કરીએ ત્યારે આપણને થાય કે આવું 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 સ્વરૂપ છે દરિયાનું, દ્રવ્યનું, અને દ્રવ્ય તે એવું ત્રિકાળી દ્રવ્ય હું છું, એવો પછી વિચાર થાય છે. અને એમ વિચાર થતાં ખૂબ શાંતિનો અનુભવ થાય, શાંત પડી જાય છે. ઓ, મારું દ્રવ્ય તો આવું જ છે, ત્રિકાળ આવું જ છે, એટલે એક ભય ચાલ્યો ગયો કે પછી એમાં કોઈ બીજો કઈ ફેરફાર કરી શકે એમ છે જ નહીં, પછી શું મારે ચિંતા છે, મારા દ્રવ્યમાં કોઈ બગાડ તો કરી શકતો જ નથી. એ વાત મોટામાં મોટી એમાંથી આપણને મળે છે, દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ છીએ ત્યારે, અને પર્યાયનો, પર્યાયની સ્વતંત્રતાનો, ક્રમબદ્ધનો વિચાર કરીએ છીએ ત્યારે તો મોટી શાંતિ થઈ જાય છે કે મારી સિદ્ધ ની પર્યાય થવાની છે તે થવાની જ છે, નિશ્ચિત થઈ જઈએ છીએ, એમાં કઈ પુરુષાર્થ અટકી નથી જતો. બહુ બધી વાત છે પ્રભુ, આ બધું બહુ સમજવા જેવું છે શાંતિથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
Yeah.